શ્રી ગણેશને નમો છો, શ્રી ગુરુદેવને નમો છો, તમે સૂક્ષ્મ સ્વરૂપે મહામેરુ છો, ચૈતન્ય સ્વભાવે તમે સર્વના આધાર છો, વૈકુંઠ કૈલાસ આદિ તમારા જ્ઞાનના શિખર છે, ત્યાં તમારી શક્તિથી બ્રહ્મા વિષ્ણુ અને શિવ વસે છે, ત્યાં સૌમ્ય અસુર અને ક્રૂર અસુર તમારું જ સ્વરૂપ છે, ત્યાં વિવેકના અગર સચ્ચિદાનંદના રત્ન અને વ્યવહારના કાંકરા છે, ત્યાં ઔષધિ અજરા અમર કરે છે, ત્યાંથી ચૈતન્ય ગંગાનો પ્રવાહ નિરંતર વહે છે, ત્યાં અસુર અને નરનું વિશ્રામ સ્થાન છે, સકર સૃષ્ટિના આશ્રય સ્થાન છે, ક્રિયાકર્મનું નિષ્કામ કર્મસ્થાન છે અને જીવનું સ્વધામ છે. મહામેરુ રૂપ સદગુરુ જનાર્દન સ્વામી, તમે સાધકને સમાધાનરૂપ, શિષ્યને સ્વ આનંદરૂપ અને ચાતકને જીવનરૂપ છો. ઉદ્ધવ કહે છે, હે ભક્ત વત્સલ પ્રભુ, તમારી વિભૂતિઓ સાંભળી મનમાં શંકા થાય છે કે વર્ણ આશ્રમ ધર્મના પાલનથી ભક્તિ પ્રાપ્ત થશે, એમ જે તમે પૂર્વકલ્પના આરંભથી જ નિરૂપણ કર્યું છે તે કેવી રીતે સંભવે? જે કમલ નયન સ્વધર્મના યથાર્થ પાલનથી પ્રાણીને તારી ભક્તિ સહજ પ્રાપ્ત થાય છે, એ સ્વધર્મના અનુષ્ઠાનમાં કૌશલ્ય કેવી રીતે આવે તેની કૃપા કરીને નિરૂપણ કરો. જેના બાહુનો પ્રતાપ વિશ્વની મર્યાદા સુધી ધર્મક્ષેત્રનું રક્ષણ કરે છે તેથી મહાબાહુ કહેવાય છે. તે તમે સ્વધર્મના અનાદિ પ્રકાશક છો. પૂર્વે હંસ રૂપે તમે તેનો સવિસ્તર નિશ્ચિત વિચાર કર્યો છે અને ધર્મનું લક્ષણ સમજાવ્યું, પણ મને તે બરાબર સમજાવ્યું નથી. સનતકુમારને સંભળાવેલો આશ્રમ ધર્મ મને ફરી સંભળાવો. કામ, ક્રોધ, લોભ, અભિમાન ઇત્યાદિ ભક્તના 6 શત્રુનો સંહાર કરનાર તમે છો, તેથી તમને અરિદમન કહે છે. ભક્તના શત્રુનો નાશ કરનાર તમારા વિના ત્રિભુવનમાં બીજો કોઈ નથી, તેથી હું અનન્ય ભાવે તમારે શરણે આવ્યો છું. કલ્પના આદિમાં તમે સંકાદીને ધર્મનો ઉપદેશ કર્યો હતો, તેને લાંબો સમય વીતી ગયો છે. આ કાળમાં લોક ઉદર પોષણ અને વિષયના ઉપભોગમાં અતિ આદરવાળા હોવાથી તે ધર્મ પર તેમને શ્રદ્ધા નથી, તેથી તે વિસરી ગયા છે. તેથી હે વૈકુંઠ આદિ, મને સ્વધર્મની આત્મનિષ્ઠા સમજાવીને કહો. હે અચ્યુત, ધર્મના વક્તા કરતા અને વિસ્તાર કરી તેનું રક્ષણ કરનાર તમારા જેવો પૃથ્વી પર કોઈ નથી. તમે જ એક સર્વજ્ઞ છો. સત્ય લોકમાં વૈદ, ષડદર્શન, ઇતિહાસ, પુરાણ વગેરે મૂર્તિમંત હતા, છતાં શંકાદીનું સમાધાન કોઈથી થયું નહીં. તેથી તમે હંસરૂપે આવ્યા, ભક્તના મદદરૂપ હાથીને મારનાર મધુસૂદન, તમારા જેવા વક્તા બ્રહ્માની સભામાં ન હતો. તમારા સ્વધામ પધાર્યા પછી ભક્તિયુક્ત સ્વધર્મના પાલનનો રસ્તો બીજા કોઈ દેખાડી શકે એમ નથી. હે જ્ઞાનમૂર્તિ, વર્ણ આશ્રમ ધર્મનું રહસ્ય કર્મની ગતિ અને જે વર્ણ બહાર છે તેના કર્મને વિહિત કર્મ કયા એ કહો. ઉદ્ધવે સર્વ લોકોને હિતાહવ એવો પ્રશ્ન કર્યો તે સાંભળી યોગી શ્રેષ્ઠ શુક્રાચાર્યને પણ આનંદ થયો અને તેમણે પરીક્ષિત રાજાને કહ્યું કે ખરેખર ઉદ્ધવની બુદ્ધિ ધન્ય છે. તેણે શ્રીકૃષ્ણને ધાર્મિક પ્રશ્ન પૂછીને સમસ્ત વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે. સુખ કહે છે, હે પરીક્ષિત રાજા, પ્રિય ભક્ત ઉદ્ધવે જગતનો ઉદ્ધાર કરવા સનાતન ધર્મનું નિરૂપણ કરવા વિનંતી કરી ત્યારે ચાતકનો શબ્દ સાંભળી મેઘ જેમ ગર્જના કરી વૃષ્ટિ કરે છે તેમ ભગવાન સંતુષ્ટ થઈને બોલ્યા. શ્રી ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તારી વાણીને ધન્ય છે, તે જનસમૂહને મોક્ષ માર્ગની નિશાની દેખાડી વર્ણ આશ્રમ ધર્મનું પાલન મોક્ષ માર્ગનું સાધન છે તે વિશે પુરાતન કથા કહું છું. પૂર્વે કૂતયુગમાં વર્ણ ન હતા, સકરજન સોહમનું અખંડ ધ્યાન ધરતા હતા, તેથી સર્વે હંસ જ હતા. એ બધાનો હંસ એ એક જ વર્ણ હતો. સર્વ મનુષ્ય સત્યવાદી હતા, કપટનો જન્મ ન હતો. પરદ્રવ્ય કે પરદારાની અભિલાષા ન હતી. ધર્મરૂપ ઓઠિયાના ચારે પગ સંપૂર્ણ યથાસ્થિત હતા અને પ્રણવની ઉપાસના સર્વત્ર પ્રચલિત હતી. સર્વજન ધર્મિષ્ઠ આત્મનિષ્ઠ અને તપોનિષ્ઠ હતા, તેથી તે કારને કૃતયુગ કહે છે. તે કારમાં સ્વર્ગ નર્કની વાત જ ન હતી. ત્રેતાયુગમાં મારા વિરાટ સ્વરૂપના નિશ્વાસમાંથી ત્રણ વેદ પ્રગટ થયા અને તેમનો વિસ્તાર વધ્યો. ત્રણ વિદ્યા, જુદા મંત્ર અને જુદા છંદરૂપ ભેદ વેદમાં પડ્યા. અર્ધવ્યૂહ હોતા અને કર્મ વિશિષ્ટ યજ્ઞ થયા, તે સર્વ ભદ્રૂપ જ છે. વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, ઉરુમાંથી વૈશ્ય અને ચરણમાંથી શુદ્ર જન્મ્યા. એવી રીતે પુરુષમાંથી ચારે વર્ણ ઉત્પન્ન થયા. હવે ચાર આશ્રમની સ્થિતિ કહું છું, તે લક્ષપૂર્વક સાંભળ. ગૃહસ્થ આશ્રમ મારી કમર નીચેનો ભાગ છે, બ્રહ્મચર્ય મારો હૃદય છે, વાનપ્રસ્થ મારું વક્ષસ્થળ છે અને સંન્યાસ મારું શરીર છે. આ પ્રમાણે ટૂંકમાં તને વર્ણ વ્યવસ્થા જણાવી. વર્ણ આશ્રમમાં જન્મસ્થાન પ્રમાણે ગુણ છે. બ્રાહ્મણ સત્વ પ્રાધાન્ય છે, સત્વને રજ છે ત્યાં ક્ષત્રિય છે, માત્ર રજ છે ત્યાં વૈશ્ય છે અને તમ છે ત્યાં શુદ્ર છે. ઉત્તમ સ્થાનમાંથી જેની ઉત્પત્તિ થાય છે તેનામાં ઉત્તમ ગુણ આવે છે અને નીચ સ્થાનમાંથી ઉત્પન્ન થયેલામાં નીચ ગુણ આવે છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે બ્રાહ્મણ પ્રકૃતિમાં 10 લક્ષણ છે. મન આદિ જ્ઞાનેન્દ્રિયની બહિર્મુખ વૃત્તિને વિવેક અને વૈરાગ્ય તથા ગુરુવચનથી અંતર્મુખ કરી કારા સર્પના મુખને દડ પકડે તેમ તેમને આત્મામાં સ્થિત કરી તેમાં સમરસ કરવી, તે પ્રથમ લક્ષણ સમ છે. કર્મેન્દ્રિયનું મુખ વિધિથી ચગદી તેમને વિષયની પ્રવૃત્તિમાં ભટકવા ન દેવી, તે બીજું લક્ષણ દમ છે. દેહના નિર્વાહ પૂરતું ખાવું પીવું વગેરે દમ છે. સમ રાજા છે અને દમ આદિ પ્રજા છે. લોભી જેમ દ્રવ્યનું ચિંતન કરે છે તેમ સદા સર્વદા હૃદયમાં હરિનું ચિંતન કરતા કરતા તદ્રુપ થવું, તે ત્રીજા લક્ષણનું તપ છે. બહાર વેદોક્ત આચાર અને અંતરમાં જ્ઞાનની સ્થિતિ, તે ચોથું લક્ષણ શૌચ છે. જળ ઋતિકા વગેરેથી બહારની શુદ્ધિ કરવી અને આત્મજ્ઞાનથી અંતર નિર્મળ કરવું, સંપત્તિ તથા વિપત્તિમાં સંભાવ રાખવો, તે સંતોષ છે. શીત તથા ઉષ્ણ, નરમ અને કઠણ વગેરે દ્રંદ અનુભવવા છતાં મન મારા ભાવમાંથી ડગે નહીં, તે પાંચમું લક્ષણ તિતિક્ષા અથવા સંતોષ છે. કામ અને ક્રોધનો અંતરમાં લય કરવો, અપરાધ અને અપકાર કરનાર પર ઉપકાર કરવો અને અંતર નિર્વિકારી કરવું, તે છઠ્ઠું લક્ષણ શાંતિ છે. દ્રૈતનું સ્ફુરણ ન થવું એ ખરી શાંતિ છે. સુવર્ણના નાગમાં સર્પના ગુણ નથી તેમ કુટિલ સાથે કુટિલ થવાનું મનમાં સ્ફુરે નહીં તે સાતમું લક્ષણ આર્જવ છે. ગંગાજળ ગાયને મધુર અને વાઘને કડવું લાગતું નથી તેમ વિરુદ્ધ વર્તન કરનાર સાથે પણ સમભાવ રાખવો તે આર્જવ છે. વન અને બાગનું જીવન જળ છે અને અધિષ્ઠાન પૃથ્વી છે તેમ સર્વગુણ મારી ભક્તિથી પ્રગટે છે. વિષયમાંથી કાઢી મન જીવ ભાવે મારામાં નિસિંહ પ્રેમ દઢ કરવો અને સર્વાત્મ ભાવ રાખવો એ મારી ભક્તિ છે. બ્રાહ્મણમાં તે આઠમું લક્ષણ છે. દ્રવ્યનો લોભ એ ભક્તિમાં મોટું વિઘ્ન છે. મારો ભક્ત જાતિ તથા કુર જોતો નથી, સર્વત્ર મને જ જુએ છે. જે જે મળે તેને દેવ જ માને એવા જેને ભક્તિભાવ છે તે મને પ્રાણસમો પ્રિય છે. ગાય જેમ વાછરડાને આધીન છે તેમ હું તેને આધીન છું. બાળકને સંકટમાં જોઈ માતા જેમ ઝડપથી દોડી જાય છે તેમ સ્વજાતિ વિજાતિ પોતાનો કે પારકો ન જોતા કોઈપણ દિનને જોઈ હૃદય દ્રવે અને મહાપુરમાં પણ બીજાને બચાવવા કૂદે તે નવમું લક્ષણ દયા છે. દયાળુને ધન્ય છે એના ચરણ હું પણ પૂજું છું. જેને દિન વિશે કાળજી છે તે દિનદયાળ છે અને તે મારા ભંડારરૂપ છે. જાગૃત કે સ્વપ્નમાં અસત્ય સ્પર્શ કરે નહીં તે દસમું લક્ષણ સત્ય છે. બ્રાહ્મણ પ્રકૃતિમાં આ દસ લક્ષણ સ્વાભાવિક હોય છે. આ દસ લક્ષણયુક્ત બ્રાહ્મણ વર્ણમાં શ્રેષ્ઠ છે. હે ઉદ્ધવ, હવે ક્ષત્રિયના દસ લક્ષણ સાંભળ. સૂર્યના જેવો પ્રતાપી તે પ્રથમ પોતાના પર કોઈ માણસ ઘણાગા કરે અને પોતાના શરીરના બે ટુકડા થઈ જાય છતાં શત્રુના માથા પોતે ફોડે અને બીજાની સહાયતાની ઈચ્છા કર્યા સિવાય સિંહની માફક રણ આંગણમાં એકલો ઘણા પર તૂટી પડે તે બીજું લક્ષણ બર છે. પૃથ્વી ઉથલી પડે કે પ્રલયકારનો વાયુ વાય કે પ્રબર બરવાળા શત્રુ સામે આવે છતાં ધૈર્ય જરા પણ ડગે નહીં અને યુદ્ધકાળમાં કુશળતા મેળવી ધર્મયુદ્ધ કરે તે ત્રીજું લક્ષણ ધતી છે. નિશસ્ત્ર અને ભાગનારને મારવો નહીં અને રણમાં પાછી પાની ન ભરતા શત્રુનું નિશાન ન રહેવા દેવું તથા મૃત્યુ જેવા મહાશત્રુને જીતવો તે ચોથું લક્ષણ શૌર્ય છે. શસ્ત્રના ઘા માથા પર વાગ્યા છતાં પાછી પાની ન કરવી અને યશ કે અપયશની વ્યથા ન થવી તે પાંચમું લક્ષણ તિતિક્ષા છે. દ્રવ્યને તૃણ સમાન સમજી સુપાત્રને દેશ કાર અને સ્થાનનો વિચાર રાખી સન્માન આપી નિર્વિકલ્પ ભાવે દાન આપી તેને સંતોષ આપવો તે છઠ્ઠું લક્ષણ ઉદારતા છે. ગાય તથા બ્રાહ્મણનું રક્ષણ કરવામાં સ્વધર્મથી પ્રજાનું પાલન કરવામાં નિરુદ્રવ પૃથ્વી કરવામાં અને પરમાર્થ સાધવામાં મથ્યા રહેવું તે સાતમું લક્ષણ ઉદ્ધવ છે. સર્વ કર્તવ્ય યથાર્થ કર્યા કરવામાં મન ગભરાઈ ન જાય તે આઠમું લક્ષણ સ્થિરતા છે. ગુરુ તથા બ્રાહ્મણને વિધિયુક્ત બ્રહ્મભાવે પૂજવા તે નવમું લક્ષણ છે. બ્રહ્મભાવે બ્રાહ્મણને પૂજવાની મારી સત્તા પ્રાપ્ત થાય છે. ન્યાયથી પ્રજાનું પાલન થાય છે અને ધર્મનું રક્ષણ થાય છે. પોતાની સત્તાનો કોઈ ભંગ ન કરી શકે તે દસમું લક્ષણ ઐશ્વર્ય છે. આ દસ લક્ષણ સ્વાભાવિક જ્યાં છે ત્યાં ક્ષાત્રત્વ છે. હવે વૈશ્યના સ્વભાવતઃ પાંચ જ લક્ષણ છે, તે સાંભળ. દેશમાંથી કે પરદેશમાંથી અર્થ પ્રાપ્ત કરવામાં પુરુષાર્થ કરવો અને વેદશાસ્ત્રમાં શ્રદ્ધા રાખી સ્વધર્મનું પાલન કરવું, તે પ્રથમ લક્ષણ આસક્તકીય છે. નિયમિત નિત્ય દાન કરવું અને તેનું ખંડન ન થવા દેવું તે બીજું લક્ષણ છે. ગુરુ તથા બ્રાહ્મણની બ્રહ્મ ભાવે સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. ધૃતપણો કે માન અને પ્રતિષ્ઠાની ઈચ્છાથી દંભ ન કરવો તે ચોથું લક્ષણ છે. લોભ ન કરવો આ પાંચમું લક્ષણ છે. હવે શૂદ્રનો સ્વભાવ ત્રણ પ્રકારે કર્મ કરે છે, હે ઉદ્ધવ, તે પ્રકાર પણ તને કહું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ દ્વિજોની શૂદ્રોએ સેવા કરવી અને તેમની ગાયનું હિંસક પશુઓથી રક્ષણ કરવું. તેનાથી આજીવિકા ન ચાલે તો દેવાલયમાં કચરો કાઢવો અને તેને નિર્મળ રાખવું. ત્યાં જે કાર્ય જે પ્રાપ્ત થાય તેમાં સંતોષ માનવો એ શૂદ્રનો ધર્મ છે. ત્રણેય આશ્રમના લોકોને અન્ન વસ્ત્ર આપી તેમનું રક્ષણ કરવું એ ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુની સેવા કરવી અને વેદ અધ્યયન કરવો, વાનપ્રસ્થ વિશેષે કરી તપ કરવો અને સંન્યાસી બ્રહ્મચારી કે દિન પોતાના આશ્રમમાં આવે તેને યથાશક્તિ અન્નદાન આપવું. સંન્યાસીનો મુખ્ય ધર્મ અહિંસા છે. તેનું જ્ઞાન પરિપક્વ હોવાથી તેનામાં પૂર્ણ શાંતિ હોય છે. અપરિચિત સ્થાને ભિક્ષા માંગતા ફરવું એ તેમનો ધર્મ છે. હવે આ ચાર વર્ણ આશ્રમથી ભિન્ન અંત્યજાદિ વર્ણવાળા લોકોના સ્વભાવનું લક્ષણ નારાયણ કહે છે. હવે આઠ અતિ નિંદ લક્ષણ કહું છું, તેનો ત્યાગ કરવાનું મન કરતો નથી, તે અંત્ય જ છે. સ્નાન, સંધ્યા અને શૌચ વગેરે સ્વકર્મનું આચરણ ન કરવું, અંતરમાં અત્યંત વિકલ્પ કરવો અને અંદર તથા બહાર કાંટાવાળા ધંતુરાના ફર જેવા થઈ રહેવું, તે પ્રથમ લક્ષણ અશૌચ છે. હોરીમાં રામ કે કૃષ્ણનું નામ કોઈ બોલતું નથી તેમ અહર્નિશ અસત્ય બોલવું અને માતા પિતા તથા ગુરુને પણ ઠગવા એ બીજું લક્ષણ અનૃત છે. મા બાપનું અને ગુરુનું ધન લઈ જવું, શ્રીમંત હાથમાં આવતા અનેક યુક્તિથી અથવા બળાત્કારે તેનું સર્વસ્વ લઈ લેવું, તે ત્રીજું લક્ષણ ચોરી છે. પરદ્રવ્ય હાથમાં આવતા તેમાં આશક્તિ થવી તે પણ ચોરી છે. સ્વધર્મ અને વેદ કે શાસ્ત્ર તથા પુરાણમાં અશ્રદ્ધા રાખવી તે ચોથું લક્ષણ નાસ્તિક્ય છે. વિના કારણ લડવું, છર કરવો અને દાંત પીસવા, ઉપકાર પર અપકાર કરવો, અંતરમાં વિરોધ અને દ્વેષની હોરી સળગેલી રાખવી, બીજાના છિદ્રોને છિદ્રો જોવા, બીજાના છિદ્રો જોવા વહાલામાં વિરોધ કરાવવો, સ્વાર્થ સિવાય પારકાનું નુકસાન કરવું અને મોટામાં વેર કરાવવું, તે પાંચમું લક્ષણ શુષ્ક વિગ્રહ છે. કનક અને કાંતામાં અતિ લોલુપતા અને વિહિત અવિહિતના વિચાર રહિત દ્રવ્ય પ્રાપ્ત કરવું અને વિલાસ કરવો તે છઠ્ઠું લક્ષણ કામ છે. એવાના હૃદયમાં સદા ક્રોધની ધૂણી સળગતી જ રહે છે. ક્રોધ આવતા પોતાના શરીર પર કાબૂ ન રહેવો એ પ્રલયના ભડકાની માફક ઉકરવું તે સાતમું લક્ષણ છે. પ્રાપ્ત વસ્તુમાં સંતોષ ન માનતા નવું સાંભળે કે જુએ તેની પ્રાપ્તિની અખંડ ઈચ્છા રહે તે આઠમો અતિ નીચ સ્વભાવ છે. જેનામાં આઠ લક્ષણ છે તે જન્મતા ગમે તે વર્ણનો હોય છતાં અત્યંત છે. આમાંનું એક જ લક્ષણ નરકની પ્રાપ્તિ કરાવે તો જ્યાં આઠે હોય ત્યાં પૂછવું જ શું, આનો જ ત્યાગ કરશે તે જ મારા પદને પામશે. સર્વવર્ણમાં કેટલાક સહજ ગુણ હોવા જોઈએ. ગમે તેમ કરી બીજાને સુખી કરે તે મને જ સુખી કરે છે. તેના તે ગુણને હું શ્રી કૃષ્ણ વંદન કરું છું. બીજાની પીડા દૂર કરી એને સુખ કરી આપવું તે પ્રથમ લક્ષણ અહિંસા છે. નિંદા ન કરવી, મિથ્યા વચન ન બોલવું અને વાચાને સદા નિયમિત રાખવી તે બીજું લક્ષણ સત્ય છે. અધર્મથી એક કોળી પણ લેવી અથવા દ્રષ્ટિ ચૂકવી કે વગર પૂછે ફૂટી બદામ પણ લેવી તે ચોરી છે. પ્રાણ જતા પણ એવી ચોરી જે ન કરે, બીજાએ મેળવેલું ધન અને અન્યાયથી મેળવેલો ધનને સ્વપ્નમાં પણ ન અડકે તે ત્રીજું લક્ષણ અસ્તેય છે. આશ્રમ ધર્મ પ્રમાણે સ્ત્રીનું પાલન કરવું અને ત્યાં પણ આશક્ત ન થવું તે ચોથું લક્ષણ આકામતા છે. વિષયથી પરાંગમુખ થવું તે બીજ સિવાય અંકુર સારી જમીનમાં પણ ફૂટતો નથી. તેમ જ્યાં જ્યાં કામ નથી ત્યાં ક્રોધ પણ નથી તે પાંચમું લક્ષણ. જેમ માથું જુદું પડ્યા પછી હાથ પગનો ક્રિયા બંધ પડે અને બોળા માથામાં જૂ ન પડે, તેમ જ્યાં કામ અને ક્રોધ નથી ત્યાં લોભ પણ નથી. દીવાની જ્યોત તેજને કાજર આપે છે, તેમ કામ પાસે ક્રોધ અને લોભ હંમેશા આનંદ કરે છે. કામનાનો ત્યાગ કરવાથી જ ક્રોધ અને લોભનો ત્યાગ સિદ્ધ થાય છે. તે છઠ્ઠું લક્ષણ. જે આપણને પ્રિય લાગે છે એ બીજાને પણ લાગે જ. અન્ન વસ્ત્ર દાન તથા માન બીજાને હોંશથી આપવું તે સાતમું લક્ષણ. તે સર્વનો ધર્મ છે. સંસારમાં જે બીજાનું સર્વદા હિત કરવામાં પ્રીતિ રાખે છે તેને ઘર હું સદા રહી તેનું હિત કરું છું. અહિંસા આદિ સાત લક્ષણ સર્વ આશ્રમ અને સર્વ વર્ણમાં સ્વધર્મ સમાન છે. હે ઉદ્ધવ, હવે આશ્રમમાં પ્રથમ બ્રહ્મચાર્ય આશ્રમ છે. બ્રહ્મચર્ય બે પ્રકારનું છે, એક નૈષ્ઠિક અને બીજું ઉપકુવાર્ણ. વ્રતબંધ પછી વેદ અધ્યયન પૂરું કરી જે ગૃહસ્થ આશ્રમને રસ્તે જતા નથી તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, અને જે ગૃહસ્થ આશ્રમ સ્વીકારે છે તે ઉપકુવાર્ણ છે. ગર્ભધાન પુંસ્વનથી માંડી ચૂડાકર્મ સુધીના બધા ધાર્મિક સંસ્કાર પૂરા થયા પછી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી ગુરુ દ્વારા ગાયત્રીનો મંત્ર શીખવાથી ત્રણેય વર્ણને બીજો જન્મ પ્રાપ્ત થાય છે. તે વ્રતબંધ કહેવાય છે. ત્રણેય વર્ણે વ્રતબંધ પછી બ્રહ્મચર્યના આશ્રમનું પાલન કરવા ગુરુને ઘેર રહી વેદ અધ્યયન કરવું. બ્રહ્મચારીએ મૂંજ ઘાસનો કંદોરો પહેરવો. બ્રહ્મચારીએ મૂંજ ઘાસનો કંદોરો પહેરવો. જનોઈ પહેરવી, મૃગચર્મ રાખવું, પરસનો દંડ અને કમંડલ ધારણ કરવા. તે હજામત ન કરાવે, તેલાભ્યંગ ન કરે, ધોબીએ ધોયેલો વસ્ત્ર ન પહેરે, રોમછેદન ન કરે, નખ ન ઉતારે અને પ્રવાહમાં સ્નાન ન કરે, તે શ્વેત આસન રાખે અને શ્વેત વસ્ત્ર પહેરે, રુદ્રાક્ષ કે કમળના બીજની માળા પહેરે અને જપ, હોમ, સ્નાન અને ભોજન કરતી વખતે મૌન ધારણ કરે, આટલા વ્રત રાખે, અહર્નિશ ભાવથી ગુરુની સેવા કરી તે અધ્યયન કરે, ગુરુના ચરણમાં ભક્તિ રાખી વેદ અધ્યયન કરે અને પરમાર્થ પર લક્ષ રાખી વેદના અર્થનું મનન કરે, પોતાના આશ્રમના ગુરુને છોડી બીજા ગુરુ પાસે અધ્યયન માટે જવું નહીં, ગુરુને છોડવામાં મહાદોષ છે, ગુરુના મનમાં કૃપા ઉત્પન્ન થાય એવી રીતે રાત દિવસ તેની સેવા કરવી, ભક્તિભાવથી ગુરુચરણ પર મસ્તક રાખી વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો અને પોતાની બુદ્ધિ સામર્થ્યથી પાઠ કરેલા વેદનો અર્થ સમજી લેવો, બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી બુદ્ધિપૂર્વક વીર્યનો ત્યાગ ન કરે, સ્વપ્નાવસ્થામાં ત્યાગ થાય તો સ્નાન કરી ગાયત્રીનો જપ કરે, તેવો બ્રહ્મચર્ય ન પારે તો આશ્રમ ધર્મ ડૂબાડ્યાનું પાપ લાગે, બુદ્ધિપૂર્વક વીર્યનો ત્યાગ કરનાર અતિ દોષી છે, ગાયત્રીનો ઉપદેશ કરનાર આચાર્ય, માતા, પિતા, અગ્નિ, સૂર્ય, ગાય, બ્રાહ્મણ અને વૃદ્ધને પૂજ્ય ગણે અને તેમની આજ્ઞાનું પાલન કરે, અગ્નિમાં હવન, દેવનું સ્તવન, સૂર્યને અર્ધ્ય ધ્યાન, ગાયને પંપારવું અને જયેષ્ઠને નમવું એ તેમનું પૂજન છે, ઉપરોક્ત આચાર્ય સાયંકાળે અને પ્રાતઃકાળે સંધ્યા અને મૌન ધારણ કરે છે, બપોરની સંધ્યામાં મૌન નથી, સદ્ગુરુ એ સમર્થ ઉપદેશક છે તેથી તે સર્વથી શ્રેષ્ઠ અને સર્વવંદ્ય છે, શ્રીકૃષ્ણ પોતે તેનો પ્રભાવ કહે છે, હું અંતર્યામી ઈશ્વર વિશ્વાત્મા અને અનંત શિષ્યનો સદ્ગુરુ છું, શિષ્યને સદ્ગુરુને સકર વેદના સારરૂપ અને દેવ સમાન માનવા, સદ્ગુરુને સકર વેદના સારરૂપ અને દેવ સમાન માનવા, પોતાનો પરમ આપ્ત એકાંતમાં પણ તેમની નિંદા કરે તો તેઓ તો તેનો શિષ્યએ ત્યાગ કરવો, ગુરુની નિંદા કરનારનો તુરંત નાશ થાય છે તેથી કદી પણ ગુરુનો અનાદર કરવો નહીં, સાયંકાળે, પ્રાતઃકાળે તથા મધ્યાહનકાળે અન્ન, ધાન્ય, ધન વગેરે જે ભિક્ષા મળે તે ગુરુને અર્પણ કરે અને ગુરુની આજ્ઞા થતાં શિષ્ય ઉદર પૂરતું અન્ન લે, દેહના નિર્વાહની ઈચ્છા રાખી તે ભોજન કરે, રસેન્દ્રિયને લાડ ન લડાવે અને યુક્ત આહાર કરે, અધિક આહારથી નિંદ્રા આવે અને અલ્પ આહારથી જ્ઞાની આવે, ગુરુ સેવા માટે શરીર સારું સુદૃઢ રાખવું, આવું ગુરુ સેવાનું લક્ષણ શ્રીકૃષ્ણએ કહ્યું, શિષ્ય ઉલ્લાસથી અને આદરથી નિરંતર ગુરુની સેવા કરે તે ગુરુને માટે આસન તૈયાર રાખે અને સમય પ્રમાણે જે જોઈએ તે હાજર રાખી ગુરુને આપે, ગુરુથી જરા દૂર હાથ જોડીને શિષ્ય બેસવું અને આંખના અણસારમાં ગુરુની આજ્ઞા સમજી જઈ તેનું પાલન કરવું, હાથ જોડી સામા ઊભા રહેવું અથવા સૂતા હોય ત્યાંથી હાથ સંભળાય એટલે અંતરે જરા દૂર સૂવું, એટલા અંતરે જરા દૂર સૂવું, સૂતા હોય ત્યાંથી હાંક સંભળાય એટલા અંતરે જરા દૂર સૂવું, કોઈ પણ કામ હલકું સમજી તે કરતાં લજાવવું નહીં, સર્વ કરવા છતાં શિષ્યે સેવકપણાનું અભિમાન ન લાવવું અને પોતાને સેવા સંપન્ન માનવો નહીં, રંકમાંની હંમેશા સેવામાં તેણે તત્પર રહેવું અને ગુરુ સેવામાં ઉત્સાહ રાખવો, આમ સકર ભોગનો ત્યાગ કરી ગુરુદેહ રહીને ગુરુ સેવાથી સર્વની પ્રસન્નતા મેળવવી. શિષ્ય વેદશાસ્ત્રનું અધ્યયન કરે અને અખંડ વ્રત રાખી તે સમાપ્ત કરે. એ વિદ્યા શીખી રહ્યા પછી ઉપકુવર્ણ અથવા નૈષ્ઠિક બ્રહ્મચર્ય કેમ પારવું તે શ્રી કૃષ્ણ કહે છે. લોકાંતરમાં જવા ઈચ્છનાર, બ્રહ્મચર્ય આશ્રમમાં જ મારી પ્રાપ્તિ ઈચ્છનાર શિષ્ય મરતા સુધી ભજન કરવાની ઈચ્છાથી પોતાનો દેહ ગુરુને અર્પણ કરે, મનમાંથી સન્માન અને વિષયની પ્રીતિનો ત્યાગ કરી સંસારની ઈચ્છા ન રાખતા નિત્ય આત્માનું સંધાન કરે, વ્રતસ્થ થઈ પોતાનું વ્રત દૃઢ કરે, તેમજ ગુરુ ભક્તિમાં તત્પર રહે અને સદગુરુ સાથે વેદાંત રહસ્યની ચર્ચા કરે. સ્વ એટલે આત્મા, તે આત્માનું જે નિત્ય ચિંતન તેને આત્મજ્ઞાની વિદ્વાન સ્વાધ્યાય કહે છે. આવા સાધકને બધે ઠેકાણે આત્મભાવ જ દેખાય છે. આવું બ્રહ્મચર્ય વ્રત આચરવાથી શિષ્યના અંગમાં બ્રહ્મતેજ ઉત્પન્ન થાય છે. તેથી બ્રહ્મચર્ય વ્રત રાખી સદગુરુના ભજનથી નિષ્પાપ થઈ અગ્નિ, ગુરુ અને સર્વ પ્રાણી માત્રમાં બ્રહ્મભાવનું સદા અનુસંધાન રાખે, ભક્તિ ભાવથી મારી ઉપાસના કરે. નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસીએ સ્વપ્નમાં પણ સ્ત્રીનો સ્પર્શ ન કરવો. સ્ત્રીના ગુણાનુવાદ, હાવભાવ, એકાંત, ગૃહ્ય ભાષણ, વિનોદ અને પરિહાસ જ્યાં થાય છે ત્યાં સ્વધર્મ ડૂબે છે. ગૃહસ્થે પરસ્ત્રી સાથે એ સર્વ નિયમનું પાલન કરવું. સ્ત્રીને અગ્નિકુંડ સમાન અને પોતાના ધૃતના કુંભ સમાન જાણવો. ધૃતને અગ્નિ આગળ દ્રવતા અર્ધ ક્ષણ પણ લાગતી નથી. પશુ પક્ષી વગેરેની ક્રિયા આદરથી જોવી નહીં. પરાશર જેવો શ્રેષ્ઠ તપસ્વી પણ માછીની દીકરી મત્સ્યગંધાને જોઈ ધર્મભ્રષ્ટ થયો. તેમજ માત્ર મત્સ્યનો પરસ્પર સંયોગ જોઈને સૌભર ઋષિમાં કામ જાગૃત થયો અને તેની તૃપ્તિ માટે તેણે પોતાની અસંખ્ય વર્ષોની તપશ્ચર્યા વ્યર્થ ગુમાવી. કામનું દર્શન સ્મરણ પુરુષને અતિશય બાધક છે. સ્ત્રીઓના એકાંત અને અનર્થકારક છે. સર્વને મદરૂપ જોતા શીખવાથી બ્રહ્મચર્ય વ્રત સહજ પરાશે. શૌચ, આચમન, સ્નાન, સંધ્યા, તર્પણ, ઉપાસના જ પાદીનું અનુષ્ઠાન અને સેવન બ્રહ્મચારીએ કરવું. તેણે અભક્ષ ભક્ષણ ન કરવું તથા અધર્મ અને અકર્મનો સ્પર્શ થવા ન દેવો અને રજસ્વલા સ્ત્રી આદિ અસ્પૃશ્યોની સાથે સંભાષણ ન કરવું. સ્તુતિ કે નિંદા થતી હોય ત્યાં તેણે મૌન ધારણ કરવું. હે ઉદ્ધવ, મન વાચા અને કર્મે કરીને સર્વભૂતમાં બ્રહ્મભાવ અખંડ રાખવો એ સર્વ આશ્રમ માટે સામાન્ય ધર્મ છે. જે બ્રહ્મચારી આ પ્રમાણે કઠોર વ્રત ધારણ કરી સર્વભૂતમાં મારો ભાવ રાખી મારું ભજન કરે છે તેની વાસના બી ભસ્મ થઈ જાય છે અને મારી ભક્તિ સ્વાભાવિક રીતે તેને સિદ્ધ થાય છે. તેને સર્વ મદરૂપ જણાય છે. સર્વ દુઃખ વિસરી જઈ સ્વ આનંદથી તૃપ્ત થઈ રહે છે. તેને જ્ઞાનમય ચોથી જ્ઞાન ભક્તિ પ્રાપ્ત થાય છે. આમ ચારે મુક્તિ તેના પગમાં આરોટે છે. નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વધર્મચારણથી મને પ્રાપ્ત કરે છે. હવે બ્રહ્મચાર્ય આશ્રમની ઉપકુવાર્ણ નામની જે બીજી અવસ્થા છે તેનો પ્રકાર સાંભળ. અધ્યયન પૂરું થતાં ગુરુની આજ્ઞા લઈ ગૃહસ્થ આશ્રમ કરવા ઈચ્છનારે ગુરુને દક્ષિણા આપી મંગળ સ્નાન કરી અને વ્રત વિસર્જન કરવું. જેના મનમાં વૈરાગ્ય ન હોય તેણે ગૃહસ્થ આશ્રમ ભોગવી, જ્યારે થોડો વૈરાગ્ય આવે ત્યારે વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારવો. જેને તીવ્ર વૈરાગ્ય અને વિવેક હોય તેણે જ સંન્યાસ આશ્રમ ધારણ કરવો. વિશેષ કરી જેનામાં બ્રાહ્મણ ધર્મ છે તે જ સંન્યાસ આશ્રમનો અધિકારી છે. વૈરાગ્યના બળ પ્રમાણે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કરવો. મારો અનન્ય ભક્ત છે તેને મારા ભજનથી જ કૃતકૃત્યતા છે, તેને આશ્રમના નિયમ આવશ્યક નથી. ગૃહસ્થ આશ્રમ ભોગવવા ઈચ્છનારે વ્રત સમાપ્ત કરી પોતાના વર્ણની તથા શુદ્ધ કુળની 10 લક્ષણવાળી જોતા માતા પિતાને ઉલ્લાસ થાય અને પોતાનાથી 5-7 વર્ષ નાની હોય તેવી કન્યા સાથે લગ્ન કરવા, એનાથી મોટી હોય તેને શુદ્ર સમજવી એવું શાસ્ત્ર કહે છે. વળી પ્રતિલોમ વિવાહ કરવો નહીં, પ્રતિલોમ વિવાહ કરવો નહીં. હવે તને શાસ્ત્રોક્ત અને અતિશય શુદ્ધ આશ્રમ ધર્મનું લક્ષણ કહું છું તે સાંભળ. યજ્ઞ કરવો, વેદનું અધ્યયન કરવું અને દાન આપવું એ દ્વિજના કર્મ છે. તે સિવાય યજ્ઞ કરાવવો, અધ્યયન કરાવવું અને દાન લેવું તે માટે પાત્ર બ્રાહ્મણ અધિકારી છે. પ્રથમના 3 કર્મ પરમાર્થની પ્રાપ્તિ માટે છે, બાકીના 3 પતિગ્રહ છે અને આજીવિકા માટે છે. ક્ષત્રિય વૈશ્ય એ જોકે દ્વિજ છે, છતાં ગુરુ થવાનો એમનો અધિકાર નથી, માટે આ 3 કર્મો તેમને નિષિદ્ધ છે. હે ઉદ્ધવ, હવે બ્રાહ્મણનું લક્ષણ સાંભળ. તેમાં ઉત્તમ, મધ્યમ અને સામાન્ય એવા 3 ભેદ છે. સ્વધર્મ પર નિષ્ઠા રાખનાર બ્રાહ્મણ પાસે તપ, તેજ, ધૈર્ય અને યશનો સંચય હોય છે, પણ તેનો પ્રતિગ્રહ આ શ્રેષ્ઠ સંપત્તિનો સમૂરો નાશ કરે છે. યજ્ઞ અને અધ્યયન કરાવી બ્રાહ્મણે આજીકા ચલાવવી, પણ તે કર્મ કરવામાં દ્રવ્યનો લોભ ન રાખવો. તેમ કરવામાં દીનતા લાગે તો શિલોંચ્છ વૃત્તિ રાખી ખેતરમાં કાપણી થયા પછી પડી રહેલા દાણા વીણી ઉદર નિર્વાહ કરવો, એનું નામ શીલવૃત્તિ છે. અને માલિક હાજર ન હોવા છતાં બજારમાં વખાર કે દુકાન પાસે વેરાયેલું ધાન્ય વીણી લાવી તેના પર જીવન નિભાવવું, એનું નામ ઉચ્છવૃત્તિ છે. આ બ્રાહ્મણની સ્થિતિ અતિ પવિત્ર છે. ઈશ્વરે બ્રાહ્મણનો દેહ શુદ્ર કામ માટે નિર્માણ કર્યો નથી. તેણે મને ઉદ્દેશી કુછ ચાંદ્રાયણાદિ વ્રત, તપ અને સ્વધર્મ આચરણ કરવામાં સદા દેહને કષ્ટ આપવું, પૂર્ણ વૈરાગ્ય રાખી હૃદયમાં મને અનંતને ધારી જે સદા પોતાના દેહને કષ્ટ આપે છે, તે દેહ પડ્યા પછી અનંત સુખ પામે છે. જ્યાં પુનર્જન્મ થવાની ભીતિ નથી એવું શાશ્વત સુખ તે બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે. જે બ્રહ્મસુખ કૃચ્છ ચાંદ્રાયણ કરવાથી મળે છે તે જ શિલોંચ્છ વૃત્તિ ધારણ કરનારને પણ મળે છે. શીલવૃત્તિથી ખેતરમાં છોડી દીધેલા દાણા વીણી નિર્વાહ કરવો અને ઉચ્ચ વૃત્તિથી બજારમાં કે રસ્તામાં પડેલા દાણા વીણી નિર્વાહ કરવો તેમાં સંતોષ માનીને વિષયમાં વૈરાગ્ય લાવી મારી પ્રાપ્તિની ઈચ્છા તેણે રાખવી. અતિ આદરથી અતિથિને તેણે યથાશક્તિ અન્ન આપવું. અભિમાન ન રાખતા સર્વ જીવ સાથે નમ્રપણે તેણે વર્તવું. અને વૃત્તિ મારા રંગથી રંગવી તે નિર્ધન બ્રાહ્મણનું અતિ શુદ્ધ આચરણ છે. તેને ગૃહસ્થાશ્રમયમાં જ મારી પ્રાપ્તિ થાય છે. પહેલાં જ બ્રાહ્મણ પૂજ્ય અને તેમાં વળી મારી ભાવયુક્ત ભક્તિમાં પ્રસન્ન હોય અને કોઈ પાસે યાચના ન કરતો હોય તેની ક્ષુધાદી વ્યથાનું નિવારણ ધનવાને કરવું. અન્ન ધન વસ્ત્ર આદિ સન્માન કરી નમ્ર ભાવે આપી મારા ભક્તની તેણે રક્ષા કરવી. પોતાનો સ્વાર્થ છોડી મમતા રાખી માતા બાળકને મિષ્ટ પદાર્થ આપે છે તેમ મારા ભક્તની જે ધનવાન માણસ રક્ષા કરે છે તેને મારા માથા પર બેસાડી વૈકુંઠથી પણ પર હું લઈ જાઉં છું. હે ઉદ્ધવ, જેઓ મારા ભક્તોનું સંરક્ષણ કરે છે તેમને હું ઉદ્ધારું છું. શ્રી કૃષ્ણ કહે છે, હવે બધાનું સંકટ નિવારણ કરવું એ રાજધર્મનું લક્ષણ સાંભળ. રાજાએ આપત્તિમાંથી સર્વનું રક્ષણ કરવું. પિતા પુત્રનું રક્ષણ કરે તેમ દીન હોય, દુર્બળ હોય અને યાચના ન કરતો હોય તેવાને શોધી તેનું રાજાએ રક્ષણ કરવું. પોતાનું પણ તેણે રક્ષણ કરવું. હાથી પોતાના બળથી પોતે કિચડમાંથી નીકળી બીજાને પણ કાઢે છે તેમ રાજાએ પોતાની પ્રજાની રક્ષા કરવી. આ પ્રમાણે જે રાજા આ લોકમાં રાજ કરી અધર્મનો નાશ કરી સ્વધર્માનુસાર વર્તે છે તેને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. રાજ્યને અંતે નર્ક છે એમ જ્ઞાની કહે છે. પણ સ્વધર્મનિષ્ઠ રાજા સૂર્યના જેવા તેજસ્વી વિમાનમાં બેસી સ્વર્ગમાં જઈ ઇન્દ્રનું સુખ ભોગવે છે. જેની આજીવિકા સ્વધર્મમાં રહી ન ચાલે તે બ્રાહ્મણે વૈશ્યવૃત્તિ સ્વીકારવી, અતિ સંકટમાં ક્ષત્રિય વૃત્તિ પણ સ્વીકારવી અને હાથમાં ખડક લઈ રણમાં પાછી પારી ન કરતા સ્વામીને માટે દેહનો ભોગ આપવો, પણ કૂતરાની માફક નીચ સેવા પ્રાણ જાય તો પણ ન કરવી. હવે ક્ષત્રિય પર આપત્તિ આવે તો તેણે શું કરવું એ માટે ભગવાન ઉદ્ધવને સ્પષ્ટ કરીને કહે છે, ક્ષત્રિયએ આપત્તિકાળમાં વૈશ્યવૃત્તિ સ્વીકારવી અથવા સ્વીકાર કરી આજીવિકા ચલાવવી તેનાથી પણ નિર્વાહ ન થાય તો વિપ્રની માફક ભિક્ષાવૃત્તિ સ્વીકારવી, પણ સેવાવૃત્તિ અથવા કૂતરાના જેવી નીચ વૃત્તિની ધારણા ન કરવી. વૈશ્ય આપત્તિમાં શુદ્રવૃત્તિની ધારણા સ્વીકારવી. શુદ્રે આપત્તિકાળમાં દોરડા વણવા લાકડાના ભારા વેચવા વગેરે ઉદ્યમ કરી આજીવિકા ચલાવવી, પણ વૈશ્ય કે શુદ્રે નીચ સેવા કરવી નહીં. માત્ર લાભની ઈચ્છાથી વૃત્તિ બદલવી નહીં. આપત્તિકાળમાંથી મુક્ત થતાં પુનઃ પોતાની વૃત્તિથી જ આજીવિકા ચલાવવી. અધિક ધનની પ્રાપ્તિ થતી હોય તો પણ આપત્કાળની વૃત્તિ ચાલુ રાખવી નહીં. સ્વાધ્યાય એટલે વેદ અધ્યયન, બ્રહ્મયજ્ઞ, પિતૃતર્પણ, દેવતા આદિને સ્વાહા, ભૂતગણને બરિદાન અને મનુષ્યને અન્નદાન. અને સ્વાધ્યાય એટલે વેદ અધ્યયન, બ્રહ્મયજ્ઞ, પિતૃતર્પણ, દેવાતિદિને સ્વાહા, ભૂતગણને બરિદાન અને મનુષ્યને અન્નદાન. આ પંચયજ્ઞ ગૃહસ્થના નિત્યકર્મ છે. કર્તાપણાનું અભિમાન છોડી ભગવદ્ ભાવથી જે જે કર્મ કરાય છે તે બ્રહ્મા અર્પણ થાય છે. મેં કર્મ કરી કૃષ્ણ અર્પણ કર્યું એવો સંકલ્પ પણ કર્યા વિના કરેલું કર્મ ગૃહસ્થનું નિત્ય કર્મ છે. અહંતા અને મમતા જ બંધનકર્તા છે. નિરઅભિમાની અને નિર્લોભી સદા મુક્ત જ છે. હવે હે ઉદ્ધવ હવે યજ્ઞાદિની કથા સાંભળ. બ્રાહ્મણે અસત્ય બોલી બીજાને પીડા કરી બળનો ભય દેખાડીને બીજાના હૃદય પર આઘાત કરી દ્રવ્ય પ્રાપ્ત કરવું અયોગ્ય છે. ઈશ્વરની ઈચ્છાથી સુખકર સાધન દ્વારા અને ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલું દ્રવ્ય યજ્ઞ માટે ઉપયોગી છે. કુટુંબને લંઘન કરાવી સર્વસ્વ ખર્ચી લોકમાં કીર્તિ મેળવવા માટે જ યજ્ઞ ન કરવો. શુદ્ધ દ્રવ્ય ખર્ચી નિરઅભિમાનપણે યજ્ઞ કરવો તે ગૃહસ્થનો ધર્મ છે. ઘરમાં રહેવા છતાં સ્ત્રી પુત્રાદિમાં આશક્તિ ન રાખવી, કારણ કે તે સ્વપ્ન જેવા નશ્વર છે. તેણે પ્રમાદ છોડી વિવેકથી સાવધાન રહી નિષ્ઠા રાખીને આલોક તેમજ પરલોકના નશ્વર વિષયની આશક્તિ છોડી ઈશ્વરમાં અખંડ વૃત્તિ જોડી સુખેથી ઘરમાં રહેવું. જેમ એકાદ વૃક્ષ નીચે પંથી એકત્ર મળે અથવા નદીના સંગમ પર કાષ્ઠ એકત્ર થાય છે, તેમ પુત્ર દારા વગેરે એકત્ર થયા છે પણ પાછા મોજાથી દૂર થાય છે. આ જન્મના સગાની ઓળખાણ છે, બીજા જન્મના સગાની ઓળખાણ નથી. એક સ્વપ્નના પદાર્થ બીજા સ્વપ્નમાં નથી. જન્મ અનંત થયા છે તેથી સગાનો પાર નથી. એવી રીતે વિચાર કરી સગાનો સંબંધ માયામય છે અને કલ્પિત છે એમ નિશ્ચય કરવો. આવા વિવેકીને મોહ મમતા ન હોવાથી ઘરમાં અતિથિની માફક અનાશક્ત થઈ રહે છે. નિર્માની નિષ્કામ નિર્લોભ અને ઉદાસીન ગૃહસ્થ ઘરમાં બંધાઈ જતો નથી. સદ્ગુરુની કૃપાથી વિવેક તથા વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી અને ભગવદ્ ભક્તિથી નિર્માનીને નિષ્કામી થવાય છે. મમતા શૂન્ય અને નિર્માની થવાનો ગુરુ ભજન એ જ મુખ્ય માર્ગ છે. ઘરમાં રહી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. જેનાથી સર્વથા નિરંતર ભજન થઈ શકે તેણે ઘરમાં જ રહેવું. કર્મમાં અને વિષયમાં આશક્તિ ન છૂટે અને જ્ઞાન પ્રાપ્ત થઈ ન શકે તેણે વાનપ્રસ્થ થવું. વિરક્ત જ સંન્યાસનો અધિકારી છે. તેણે પુત્રને ભાર્યા સોંપી સંન્યાસ ગ્રહણ કરવો. જેને ઘણી પ્રજા છે છતાં વિરક્તિ કે ભગવદ્ ભજનમાં પ્રેમ નથી તે વાનપ્રસ્થ થતો નથી, તેનો વિષય ભ્રમ દૂર થતો નથી, તેથી નિષ્કામ સંન્યાસી પણ થતો નથી, તેના કર્મો નિંદ ગણાય છે. જે ગૃહમાં આશક્ત છે, જેને પુત્ર દારા અને અર્થ ત્રણેય ઈચ્છા મોટી છે, જેની પરલોકની ઈચ્છા પ્રબળ છે, જે વિષયમાં લંપટ છે, લોભથી ઘણા દ્રવ્યની જેને ઈચ્છા છે, જે વિકારથી ભરેલો છે, સ્ત્રીને વેચાયો છે અને જે અહમ મમતાને પોષે છે તે મૂઢ છે. ઘોર અજ્ઞાનને લીધે તે ઘરમાં બંધાઈને દુર્ગતિ ભોગવે છે. માતા પિતા વૃદ્ધ થયા છે, સ્ત્રી તથા સંતતિ કુમરી છે. મારા સિવાય તે અકાળ મૃત્યુ પામશે અને અત્યંત દુઃખી થશે. આમ તે જીવતા માણસોની જ કાળજી કરે છે અને નાહક દુઃખી થાય છે, તેથી તે મૂઢમતી છે. એવી રીતે ગૃહમાં આશક્ત વિષયમાં અતૃપ્ત અને સ્ત્રી પુત્રાદિકના મોહથી જેની બુદ્ધિ મૂઢ થઈ છે તે અંધતમ નામના નર્કને પામે છે. તમના અત્યંત બળથી જ્ઞાનરૂપી ચક્ષુ અંધ થવાથી તે અતિ મંદબુદ્ધિ તમમાં જ આરોટ્યા કરશે. મહામોહથી ઠગાઈ ઈશ્વર વિષય માટે તે અનંત સુખ હાથથી જવા દે છે. સર્વ યોનિમાં વિષયની પ્રાપ્તિ છે. મનુષ્ય દેહ ધરી તેની જ પ્રાપ્તિ કરનારને પરમાર્થની પ્રાપ્તિ માટે કોઈ યોનિ નથી. તેમાં બ્રાહ્મણ જન્મમાં સંધ્યા વંદન આદિ વિધિથી સર્વ પાપ ભસ્મ થઈ બ્રહ્માની પ્રાપ્તિ સહજ થાય છે. બ્રાહ્મણના હૃદયમાં વેદરૂપે નારાયણ પોતે વસે છે. સર્વસારની મૂર્તિ ગાયત્રી તેના મુખની વાટ જુએ છે. બ્રાહ્મણ અને વરી ભગવદ્ ભક્ત છે. તેના ભાગ્યનો પાર નથી. તેણે કંઈ અપ્રાપ્ય નથી. તેના શબ્દથી કાષ્ટ તથા પાષણમાં દેવ પ્રગટે છે. બ્રાહ્મણ જન્મ પ્રાપ્તિ કરી જે શુદ્ર વિષયમાં લપટાય છે તે પુરુષોત્તમને હાથમાંથી જવા દે છે. મનુષ્ય દેહ પ્રાપ્ત કરી ભગવદ્ ભક્તિથી આત્મ પ્રાપ્તિ કરવા એકનાથ જનાર્દનને વિનંતી કરે છે.